તારીખ 25/1/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 466 અને 467 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 262
પાપ બંને એક જાતિના છે. ભાવ છે બંને એક જાતિના છે એ આ બોલનું તાત્પર્ય છે. જગતમાં પુણ્ય પાપની માન્યતા છે એનાથી બિલકુલ વિલક્ષણ પ્રકારની આ માન્યતા છે. જગતમાં પાપને તો શું નહીં કરવા જેવું હે માને છે પણ પુણ્યને ઉપાધિ માને છે. જ્ઞાનીજનો બંનેને સમકક્ષ જાણે છે, એક કક્ષાના જાણે છે. આ તત્વદ્રષ્ટિનો વિષય છે. તત્વદ્રષ્ટિએ એક શુદ્ધાત્મા ઉપાધિ છે ત્યાં માન્યતામાં ઉપાધિ પણ એક શુદ્ધાત્માને જ મળે છે, એક જ સ્થાન છે. બાકીના સર્વભાવો હે છે એટલે એક જ ખાતામાં ખતવાય તો હે થાય, જુદા જુદા એના ખાતા થાય તો એક હે પણ એમાં રહેતો નથી. નીચેથી ચોથી નીકળી. શુભરાગમાં સ્વની હિંસા થાય છે તેથી પ્રવચનસાર ગાથા 77 માં કહ્યું છે કે પુણ્ય પાપમાં જે ભેદ માને છે, તફાવત માને છે, તે મિથ્યા દ્રષ્ટિ ઘોર સંસારમાં રખડશે. મેરા કડક વચન છે અહીંયા. શુભરાગમન કરવા જેવો નથી અને શુદ્ધતા કરવા જેવી છે એમ કહો તો ઠીક છે, પણ પુણ્યને પાપમાં ભેદ માનવાથી, તફાવત માનવાથી ઘોર સંસારમાં રખડવું થશે એ વાત કઠણ લાગે છે. વળી પુણ્યને પાપમાં કિંચિત તફાવત તો છે. પાપ છે એ તીવ્ર કષાય છે અને પુણ્ય છે તે મંદ કષાય વાળા પરિણામ છે. એમ કષાયની તીવ્રતા અને મંદતાનો તફાવત છે, છતાં આપ એમ કેમ કહો છો કે તફાવત ન માનવો આ પ્રશ્ન થાય એવું છે. એટલું જ નહીં પણ તફાવત માનવાથી એના ફળમાં ઘોર સંસારમાં પરિભ્રમણ થશે એમ કેમ આપ કહો છો, આ પ્રશ્ન થાય એવું છે. કહે છે કે તફાવત માનતા પુણ્ય છે ઉપાદેય છે અને પાપ છે એ છે, એમ તફાવતમાં વિભાગ ઉભો થઈ જાય છે. તફાવત માનતા એવો વિભાગ ઉભો થઈ જાય છે કે તીવ્ર કષાય હોવાથી પાપ તો હે છે અને મંદ કષાય હોવાથી પુણ્ય તો ઉપાદેય છે, અને એ રીતે પુણ્યતત્વનું ઉપાદેયપણું થઈ જતા શુદ્ધાત્મ તત્વનું જે ઉપાદેયપણું આવવું જોઈએ તે આવી શકતું નથી, અને તેથી સંસાર પરિભ્રમણનો નાશ નહીં થવાને બદલે સંસાર પરિભ્રમણ ચાલુ રહે છે એમ અહીંયા કહેવું છે. એ સાથે સાથે એ વાત પણ કરી છે કે જેમ અશુભ રાગમાં મલિનતા થવાથી પવિત્રતાની હાનિ અથવા હિંસા થાય છે, તેમજ શુભ રાગમાં પણ પવિત્રતાની હાનિ થતી હોવાથી તે મલિન પરિણામ હોવાથી અને મલિન પરિણામ દ્વારા પવિત્રતાની હાનિ થતી હોવાથી સ્વની હિંસા થાય છે, એટલે નિજ જ્ઞાન દર્શન પવિત્ર પરિણામની એમાં હિંસા થાય છે અને તે સંસારમાં પરિભ્રમણનું કારણ છે. એટલે સિદ્ધો એમ કહ્યું કે પુણ્ય પાપમાં જે ભેદ માને છે, તફાવત માને છે, તે મિથ્યા દ્રષ્ટિ ઘોર સંસારમાં રખડશે. કડક વચન છે, પ્રવચન સાર 77 ગાથાનું ઉદાહરણ છે આ લીધું, એમાં સ્પષ્ટ વચન છે એ વિષય. મૂળ ગાથામાં આવે છે, નહીં માનતો એ રીત પુણ્ય પાપ માન વિશેષ છે. બે નકાર લીધા, એ રીતે પુણ્ય ને પાપમાં તફાવત નથી એમ જે નથી માનતો તે મોળથી આછન્ન ઘોર અપાર સંસારે ગમે. હિંડદી ઘોરમ અપારમ સંસાર મોહ સંછન્નો, મોહથી સંછન્ન છે, મોહથી આચ્છાદિત થઈ ગયો છે, આખે આખો ઢંકાઈ ગયો છે મોહમાં. એને શુભ રાગમાં વ્યામોહ થયો, પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલીને શુભ ભાવમાં એને વ્યામોહ થયો કે આ કરવા જેવું છે, મારે આ કરવા જેવું છે, પાપ કરવા જેવું નથી, મારે તો આ પુણ્યના કાર્યો મારે કરવા જેવા છે. લોકો એને સત્કર્મ કહે છે, જગતમાં એને સત્કર્મ કહેવામાં આવે છે, બીજાનો પરોપકાર કરે, દયા પાળે, બીજાની અહિંસા હિંસા ન થાય એમ પ્રવર્તે, સત્કર્મ કહેવામાં આવે છે. દાન આપે, સત્ય બોલે, પરિગ્રહ હોય તો છોડવો અને ન હોય તો ગ્રહણ કરવો નહીં એ વગેરે અનેક પ્રકારે જે પુણ્યરૂપી કર્મ છે, પુણ્યરૂપી ભાવ છે એને લોકો સત્કર્મ કહે છે. અહીંયા કહે છે કે પુણ્ય અને પાપ બંને એક જાતિના છે, બંને હેય છે અને એક શુદ્ધાત્મ તત્વ ઉપાદેય છે, એમ ન જાણે તો એને ઘોર સંસારમાં રખડવાનું થશે. કુમકુંદાચાર્યનો મૂળ સૂત્ર છે, કુમકુંદાચાર્યજીએ એમના સૂત્રોમાં કેટલીક બહુ કડક વાતો કરી છે, અને એ કડક વાતો બીજું કાંઈ નથી પણ એકનું નગ્ન સત્ય છે, ચોખ્ખું નિતરતું સત્ય છે. પોતે શાસ્ત્ર આવું લખે છે ત્યારે એમને શુભોપયોગ ચાલે છે, પણ એમ કે છે કે આ શુભોપયોગ ને અશુભોપયોગ એક જાતિના છે એમ લખું છું. બેમાં તફાવત ન માને એ ઘોર સંસારમાં રખડશે, એ એટલી પુણ્યની ઉપાદેયતામાં રહેશે. ભલે એના ફળમાં કદાચ નવમી ગ્રહ પર્યંત જશે, તો પણ એકેન્દ્રિયાદિમાં જઈને પછી ત્યાંથી એકેન્દ્રિયાદિમાં ચાલી જશે, ઘોર સંસારમાં રખડશે, એ રસ ચડી જાય છે. એ શુભના કાર્યોનો પણ જીવને રસ ચડી જાય છે, એમાં એ સ્વરૂપની હિંસા કરે છે, નિજ સ્વભાવ ભાવની નો ઘણો એ તિરસ્કાર કરે છે. એમ છે ખરેખર તો એ નિજ સ્વભાવ ભાવનો તિરસ્કાર કરે છે. ગાવે છે તિરસ્કારનો વિષય. બંને પુણ્ય ને પાપ બંને આત્માના ધર્મ નહીં હોવા છતાં જે જીવ તે બેમાં સુવર્ણની અને લોખંડની બેડીની માફક બંને બંધનનું કારણ છે ને, અહંકારિક તફાવત માનતો થકો, અહંકારજન્ય તફાવત માનતો થકો, અહમ ઇન્દ્ર પદાદિ સંપદાઓના કારણભૂત ધર્માનુરાગને અતિ નિર્ભરપણે અવલંબે છે. નવમી ગ્રહ જાય ને ત્યાં તો બધા અહમ ઇન્દ્રો છે. તે જીવ ખરેખર જેની ચિત્તભૂમિ ઉપરોક્ત હોવાને લીધે રાગથી રંગાયેલી ચિત્તની ભૂમિ હોવાથી જેને શુદ્ધોપયોગ શક્તિનો તિરસ્કાર કર્યો છે, આ શબ્દ વાપર્યો છે, કેવો થયો છે મિથ્યા દ્રષ્ટિ, જે શુદ્ધોપયોગ નો તિરસ્કાર કરે છે. આ તમે એટલું નિશ્ચયનું મીંડા રહ્યા છો, આ બધું એટલું નિશ્ચયનું 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 આ બધું આ બધું આનું શું થાય આ લોકોનું પણ આમાં તિરસ્કાર થઈ જાય છે. એવો વર્તતો થકો સંસાર પર્યંત જ્યાં સુધી આ સંસારનું અસ્તિત્વ છે ત્યાં સુધી સદાને માટે શારીરિક દુઃખને જ ભોગવે છે, એટલે કે જન્મ મરણથી છૂટતો નથી. તેને આ ભયંકર સંસારમાં રજળવાનો કદી અંત આવતો નથી. આમ લીધું છે ને પુણ્ય પાપ અધિકારમાં સમયસારમાં તો એ વિષય લીધો છે, પણ પ્રવચન સારની અંદર પણ આ પુણ્ય પાપનો વિષય એ જ પ્રકારે ચાલ્યો છે. એક પ્રશ્ન થાય એમ છે કે કોને માટે, આ તો કદાચ મુનિઓના માટે લખ્યું હોય તો એવી આશંકા કરવા યોગ્ય નથી, કે જેને મોક્ષ માર્ગમાં આવવું છે ને બંધ માર્ગમાંથી છૂટવું છે એને આ માનવું જરૂરી છે. કેમ કે માને એમ શબ્દ લીધો છે, માન્યતાનું ગુણસ્થાન કેટલાનું કે ચોથો, શ્રદ્ધાનું માન્યતાનું ગુણસ્થાન કેટલાનું કે ચોથું, જે આ માને છે તે રખડશે એમ કહે છે. અહીંયા પણ માનવો શબ્દ લીધો છે કે પ્રવચન સાર 77માં કહ્યું છે કે પુણ્ય પાપમાં જે ભેદ માને છે તફાવત માને છે તે મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિને વાત લીધી છે, મુનિની વાત લીધી છે. મિથ્યા દ્રષ્ટિ આમ માનશે અને મિથ્યા દ્રષ્ટિ આમ રખડશે, માટે જઈને મિથ્યા દર્શન છોડવું હોય અને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય એને આ પ્રકારની અનાદિથી ચાલી આવેલી માન્યતાને બદલવી પડશે. આ માન્યતા તો અનાદિથી જગતમાં ચાલી જ આવે છે સર્વ મિથ્યા દ્રષ્ટિઓને. હા, આવી વાતો જેને અંતરમાં ભવનો ભય લાગ્યો હોય ને ભયથી છૂટવું હોય એને બેસે એવી છે. આ બીજું ઉપલક્ષણ લીધું. વચનામૃત વિતરાગ ના પરમ શાંત રસ મૂળ છે, તો શાંત રસ ના મૂળિયા તો પણ, અને ઔષધ ભવરોગના ઔષધ છે મટાડવા માટે, તો પણ કાયર ને પ્રતિકૂળ. જે હીન પુરુષાર્થી છે, આત્મિક પુરુષાર્થ કરવા માટે જીવો હીણા છે, એને કાયર જીવોને પ્રતિકૂળ પડે છે. અરે રે, આવું તમે કયો છો, શું કરશે, બધા પુણ્ય નહીં કરે, એકલા પાપમાં પડી જશે. એ છે ખરેખર આ કહેવાય છે, એમાં પણ ઊંચામાં ઊંચું પુણ્ય છે. પાપમાં લઈ જવા માટે કહેવાય છે, એટલી અક્કલ તો નિયમતીઓને છે. જૈનાચાર્ય એમ કહે તો અંદર કઈક બીજું રહસ્ય છે એમ સમજવું. ઉપલક્ષણ લીધું છે સર્વથા એ છે, અને એ આશ્રવમાં પંચ મહાવ્રત ને નાખ્યા છે તત્વા સૂત્રમાં. ઉમા સ્વામી પંચ મહાવ્રત ને એ પ્રકરણ માં નાખ્યા છે ત્યાં આગળ, કેમ કે મહાવ્રત ના પરિણામ પર દ્રવ્યાશ્રિત બીજા જીવોની હિંસા અને શુભ પરિણામ પરદ્રવ્ય સાથે સંબંધ રાખનારા છે. અપરિગ્રહ આદિ પણ પરદ્રવ્ય સાથે સંબંધ રાખે છે. આશ્રમ ના ભેદ લીધા, મિથ્યા દર્શન, મિથ્યાત્વ, અવિરતિ, અવિરતિ પ્રમાદ કષાય ને યોગ. એ પ્રમદ પ્રમાદ છે, એ પ્રમદ ગુણ સ્થાનમાં પંચ મહાવ્રત ની પ્રવૃત્તિ છે. અપ્રમદ ગુણ સ્થાનમાં તો સ્વરૂપમાં લીન છે મણી, ત્યારે એને કોઈ બાહ્ય પ્રવૃત્તિ હોતી નથી. એટલે એ પ્રમાદ છે, એ પ્રમદ ગુણ સ્થાનમાં પ્રમાદ ઉત્પન્ન થાય છે, એ આશ્રવ છે. અને આશ્રવ છે એ બંધનું કારણ છે. એ તો બંધના કારણ તરીકે તો સૂત્ર લીધું, બંધના હેતુ છે અને કારણ છે તો સૂત્રમાં સ્પષ્ટ છે. શું કહે છે કે જે કોઈ મોક્ષાર્થી જીવને અંતરમાં ભવનો ભય લાગ્યો હોય, છૂટવું છે, મોક્ષ પામવો છે એટલે ભય, ભવથી છૂટવું છે, એવો જે ભાવ ભય વાળો જીવ હોય છે તેને આવી વાતો બેસે છે, એને આવી વાતો અંતરમાં બરાબર માન્ય થાય છે. બીજાને બેસતી નથી કે નહીં, એવું નહીં, એકાંત થઈ જાય, આમાં એકાંત થઈ જાય પાછું મુશ્કેલી ઊભી થાય એવો ભય લાગે છે. આત્માર્થી અને મોક્ષાર્થીના પરિણામનું લક્ષણ છે, અનેક લક્ષણ છે એમાંનું આ એક લક્ષણ છે કે એને ભવનો ભય હોય છે. ભવ ભીરો એને કહેવામાં આવે છે, મોક્ષાર્થીનું આ લક્ષણ છે. ભવ ભીરુ છે પંડિતજી, હિંમતભાઈ પંડિતજી છે આપણા, એમણે ઉપોદઘાત લીખા છે, એમાં આ શબ્દ વાપર્યો છે કે આ શાસ્ત્રનો અનુવાદ મેં ભવ ભયથી ડરતા ડરતા કર્યો છે, એવો શબ્દ વાપરે છે. સમય સાર, પ્રવચન સાર, નિયમ સાર, જ્યાં જ્યાં એ પોતે ઉપોદઘાત લખે છે એવો શબ્દ વાપરે છે. આ શાસ્ત્રનો અનુવાદ ભવ ભયથી ડરતા ડરતા કર્યો છે. એનો અર્થ શું છે કે આચાર્યોના વચનો છે, આચાર્યોના વચનો છે. કોઈ પણ જગ્યાએ પોતાની અલ્પજ્ઞતાને લઈને ભૂલ થાય તો એ ભૂલ સ્વચ્છંદે કરીને, કોઈ ભૂલ કરવી છે એવો મારો આશય નથી, અજાણતા દોષ થઈ જાય તેની ક્ષમા થવું છું, એમ એનો અર્થ છે. નિયમ સાર માં જે ભ્રમણ થી છુટકારો ચાહે છે, ભયથી કાર્ય થાય કે એ પણ એક પ્રકાર આવે છે. સહેજે જ કુદરતીપણે જેને મુક્ત થવું છે એને ભવભ્રમણથી દૂર થવું છે, તેને છૂટવાની વાત આવે છે ત્યારે એને એ વાતંત્રમાં બેસે છે, ગૂંથે છે. એને જેને ભવભ્રમણથી છૂટવાનું લક્ષ નથી એ પછી વાદ વિવાદમાં કે ખંડન મંડનમાં ઉતરે છે, આમ હોય ને આમ ન હોય, આમ હોય ને આમ ન હોય. પણ ભવભ્રમણનું કારણ શું ને એના અભાવનું કારણ શું એને શોધીને અંગીકાર કરું એને આ વાત સિદ્ધિ બેસે એવી છે. આ અનુવાદ મેં નિયમસાર પ્રત્યેની ભક્તિથી અને ગુરુદેવની પ્રેરણાથી પ્રેરાઈને નીચ કલ્યાણ અર્થે ભય ભયથી ડરતા ડરતા કર્યો છે. ગીતા શબ્દ વાપરે છે. અનુવાદ કરતા શાસ્ત્રના મૂળ આશયોમાં કાંઈ ફેરફાર ન થઈ જાય તે માટે મેં મારાથી મનથી તમામ કાળજી રાખી છે. છતાં અલ્પજ્ઞતાને લીધે તેમાં કાંઈ પણ આશય ફેર થયો હોય કે ભૂલો રહી ગઈ હોય તો તે માટે હું શાસ્ત્રકાર શ્રી કુમકુંડાચાર્ય ભગવાન, ટીકાકાર શ્રી પદ્મપ્રબંધારી દેવ, પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ અને મુમુક્ષુ વાંચકોની અંતરના ઊંડાણમાંથી ક્ષમા યાચું છું. આટલા શબ્દો નાખ્યા છે. કેમ કે આ કામ છે એ ઘણું ગંભીર છે, જવાબદારી વાળું કામ છે. શાસ્ત્રોના અનુવાદ કરવા, શાસ્ત્ર પુસ્તકો લખવા, શાસ્ત્રોનું વાંચન કરવું, કેમ કે અર્થઘટન તો પોતાની બુદ્ધિ પ્રમાણે સૌ કરશે ને. શાસ્ત્રોનું વાંચન કરવામાં પણ અર્થઘટન તો પોતાની યોગ્યતા પ્રમાણે કરે છે, તો એમાં ઘણી જવાબદારી રહેલી છે. ભૂલ થાય તો ભવભ્રમણ વધી જાય અને ભૂલ ન થાય તો ભવભ્રમણ થી છુટકારો થઈ જાય. આમ છે. પર્વતની ટોચ ઉપરથી પડે તો પછી પત્તો લાગે નહીં, એવું છે. સમૂહ દોરાય જાય પોતાને કારણે, પણ પોતે જયારે ભાવમાં પરિણમે છે ત્યારે દોષ તો પોતાનો છે. ભાઈ પદાર્થની સ્વતંત્રતાની વાત જાણવા માટે બહુ પુરુષાર્થ જોઈએ. સર્વ પદાર્થો, એક એક રજકણ અને પ્રત્યેક જીવ સ્વતંત્ર પરિણમે છે, તેમ તે પ્રત્યેકની સ્વતંત્રતાનો સ્વીકાર કરવા માટે, જાણવા માટેનો અર્થ અહીંયા શું કહેવું, એનો સ્વીકાર કરવા માટે ઘણો પુરુષાર્થ જોઈએ. અહીંયા પુરુષાર્થના પોઈન્ટથી વાત ચાલે છે, પુરુષાર્થના મુદ્દાથી વાત ચાલે છે. જોકે સર્વ પર્યાયો જીવની પુરુષાર્થ સહિત હોય છે, કોઈ પુરુષાર્થ વગરની પર્યાય હોતી નથી, કેમ કે એ તો આત્માનો વીર્ય ગુણ છે, એ સદાય પરિણમનશીલ હોવાથી પરિણમે છે. પણ જ્યાં સુધી જીવ સ્વરૂપ પ્રત્યે પરિણામની ગતિ દિશા ફેરવતો નથી ત્યાં સુધી એના પુરુષાર્થનું પરિણમન વિપરીત ચાલે છે, અને સ્વરૂપ સમૂહ પુરુષાર્થતા પરિણમન થતા એ પુરુષાર્થ છે સમ્યક પુરુષાર્થ અથવા સાચો પુરુષાર્થ, એ વાસ્તવિક પુરુષાર્થ જેને કહેવામાં આવે છે. પેલો અપુરુષાર્થ છે ને આ પુરુષાર્થ છે. પુરુષાર્થ નો અર્થ જ છે પુરુષ નામ આત્મા, એનો અર્થ નામ પ્રયોજન. આત્માનું પ્રયોજન જેનાથી સિદ્ધ થાય તેને પુરુષાર્થ કહીએ. કહે છે કે સર્વ પદાર્થોની સ્વતંત્રતા જાણી, પ્રત્યેક પદાર્થ બિલકુલ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, એની હયાતી સ્વતંત્ર છે અને એના સર્વ ગુણોનું પરિણમન પણ સ્વતંત્ર છે. કોઈ જીવનું બીજા જીવને આધીન નથી ને કોઈ પરમાણુનું પણ કોઈ જીવને આધીન નથી ને કોઈ પરમાણુનું બીજા પરમાણુને આધીન નથી. ગુરુદેવ તત્વ ચર્ચામાં આવો પ્રશ્ન પૂછતા કે એક પરમાણુ છૂટો સૂક્ષ્મ પર્યાય પરિણમ્યો હોય, એ છૂટો પરમાણુ સ્કંધમાં જાય, છૂટો હોય ત્યારે ઇન્દ્રિય જ્ઞાન ગોચર ન થઈ શકે એવો સૂક્ષ્મ પર્યાય પરિણમેલો છે, તે જ્યારે સ્થૂળ સ્કંધમાં જાય અને તે પરમાણુ ઇન્દ્રિય જ્ઞાન ગોચર થાય એવી સ્થૂળ પર્યાયને ધારણ કરે, તો એવી સ્થૂળ સૂક્ષ્મમાંથી સ્થૂળ પર્યાય સ્કંધને કારણે થઈ કે કોને કારણે થઈ? આવો પ્રશ્ન પૂછતા કે નહીં, એ પર્યાય છે સૂક્ષ્મમાંથી સ્થૂળ થઈ પોતાને કારણે થઈ, બીજા પરમાણુને કારણે નહીં. આમ છે, આ પરમાણુ, કોઈ પરમાણુ બીજા પરમાણુને આધીન પરિણમતો નથી, કોઈ પરમાણુ જીવને આધીન પરિણમતો નથી અને કોઈ જીવ બીજા જીવને આધીન પરિણમતો નથી. ગુરુ શિષ્યને આધીન, શિષ્ય ગુરુને આધીન પરિણમે છે એમ ખરેખર ગુરુ હોય તો માનતા નથી, સાચા ગુરુ તો એમ માનતા નથી. પરમાણુ સ્વતંત્ર છે પણ સ્થૂળ પર્યાય પરિણમણ એ સ્વતંત્ર પરિણામો કે સ્કંદ ને કારણે પરિણમ?
સ્વતંત્ર,
સ્વતંત્ર પરિણમ. એવી જે સ્વતંત્રતા છે એને જાણવા માટે આપણે એ શરીર, શરીરને કારણે આવ્યું છે, આત્માને કારણે નહીં. એવું પણ બને કે ઈચ્છા થાય અને ન પણ આવવાનું થાય તો માણસ એમ કે શું કરીએ ભાઈ, શરીર અટક્યું છે. આવવાનો ભાવ તો ઘણો છે મંદિરમાં, સ્વાધ્યાયમાં, પણ અમારું શરીર અટક્યું છે. પણ તમારું શરીર તમારે આધીન નથી કે કોઈને આધીન નથી. એક વાળ ધોળા ધોળો થાય છે કાળામાંથી છે એને આધીન છે નહીં, એની ઈચ્છા બહાર થાય છે કે નહીં? એનો અર્થ કે એના કોઈ કાર્યો છે એ પ્રત્યેક રજકણ, એક એક રજકણ અનંત શક્તિનો ધારક છે. ને અત્યારે તો આ એટમિક એનર્જી પ્રસિદ્ધ છે, જોકે જેને એ લોકો એટમિક એનર્જી કહે છે એ તો ઘણા પરમાણુઓનો સ્કંદ છે, એ તો અનંત પરમાણુનો સ્કંદ છે. જૈન દર્શનનો એટમ પરમાણુ જુદો છે અને જગતનો એટમ જુદો છે, પણ છતાં એટલું તો લોકો સમજે છે કે એક પરમાણુમાં શક્તિ ઘણી છે, એટલું તો સમજાવવું પડે એવું નથી. ત્યાં સુધી તો આવ્યા છે, અનંત શક્તિનો ધારક છે. જો એનું કાર્ય બીજો પરમાણુ કરે કે એનું કાર્ય બીજો જીવ કરે તો એની શક્તિએ ત્યાં શું કર્યું? એની શક્તિ તો નકામી થઈ ગઈ, શક્તિ જ ન રહી એનામાં કાંઈ. એવું છે, એની પોતાનું નિજ કાર્ય, અર્થ ક્રિયા કરવા માટે, પ્રયોજનભૂત ક્રિયા કરવા માટે સર્વ પદાર્થો બિલકુલ સ્વતંત્ર છે. કોઈ પદાર્થનું કોઈ પદાર્થ કાંઈ કરે તો પરાધીનતા આવી જાય છે, એવી વસ્તુ વ્યવસ્થા આ વિશ્વને વિશે નથી. તેથી જગતમાં કોઈ એવો ઈશ્વર પણ નથી કે જેને આધીન બધું પ્રવર્તે છે. આમ છે, એક એક પરમાણુ સ્વતંત્ર, એક એક જીવ સ્વતંત્ર છે. હવે અમારે હમણાં ઘરમાં ચર્ચા ચાલે, નાનો ભાઈ આવે છે રવિવાર રવિવાર. ઈશ્વર નવાઈ માનવું મુશ્કેલ પડે એવું છે, ભય લાગે છે કે ઈશ્વરનો અનાદર થઈ જશે. પણ ભાઈ, ઈશ્વર જો જગતનો સંચાલક હોય, ઉત્પન્ન કરનાર હોય, તો આ જગત નંદનવન હોય. આ જગતમાં ક્યાંય પણ દુઃખનું નામ નિશાન હોય નહીં, એવું સુંદર લીલા લહેર બધા કરતા હોય એવી પરિસ્થિતિ થાય. પણ એ પરિસ્થિતિ છે ને એ પ્રસિદ્ધ કરે છે કે કોઈ કરનારું આવું નથી ને. આવું કરે પણ કોણ? આટલા આટલા દુઃખના સ્થાન, આટલા આટલા અનેક જીવો દુઃખ ભોગવે. મેં તો કહ્યું, હું તો ડાક્ટર છું, પણ આ જગત જ હોસ્પિટલ છે. આ જગત છે એ હોસ્પિટલ. એવા દુખિયારા જગતને રચીને એ ભગવાનને શું લાડવો લેવાનો? એને શું એમાં મજા હતી કે આવું દુખિયારું જગત એ રચે? એને એમાં મજા આવતી પડશે કે ભાઈ આવી લીલા જોઈએ બેઠા બેઠા? કરુણ નાટક શું કરવા જોઈએ? હે, ટ્રેજેડીનો શોખ છે કાંઈ
નહીં.
એ વાત કોઈ રીતે ન્યાય સંમત હતી. શું કહે છે? ભિન્ન તત્વને ભિન્ન તત્વ રૂપે જાણવું, અને ભિન્ન તત્વને બીજું ભિન્ન રહેલું તત્વ કાંઈ જ કરી શકે નહીં. ભિન્ન તત્વને ભિન્ન તત્વ રૂપે જાણવું, અને સર્વ ભિન્ન તત્વને કોઈ બીજું ભિન્ન તત્વ કાંઈ પણ કરી જ શકે નહીં, એ વાતો બહુ ઝીણી છે, સૂક્ષ્મ છે. એના છ કારકોથી એની ભિન્નતા એને જાણવી જોઈએ, એના અસ્તિત્વથી પણ એને એની ભિન્નતા જાણવી જોઈએ, દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી પણ ભિન્નતા જાણવી જોઈએ. એને યથાર્થ જાણવામાં બહુ પુરુષાર્થ માગે છે. આમ લીધું મેં એક તો વાત કહે છે કે બહુ ઝીણી છે, સૂક્ષ્મ વાત છે. અમને તો સમજાઈ ગઈ, કેવી રીતે આ કે એ સમજાઈ ગઈ સ્થૂળ ઉપયોગમાં, અને છતાં બીજા પદાર્થોના કાર્ય કરવાની માન્યતા ઊભી રહી ગઈ એ સમજાઈ ગઈ નથી. બીજા પદાર્થો ને બીજા જીવો ને સર્વ સંયોગો મારી ઈચ્છા અનુકૂળ પ્રવર્તે તો હું રાજી, મારી ઈચ્છા પૂર ન પ્રવર્તે તો હું ખેદખીન, મને ખેદ થાય, ખિન્નતા થાય. એણે હજી આ માન્યતાને સ્વીકારી નથી કે સ્વતંત્ર પરિણમે છે, એ વાત એને સ્વીકારી નથી. એટલે એમ કહે છે કે એ વાતો સમજવી બહુ ઝીણી છે, એની જેટલી સૂક્ષ્મતા છે એટલી સૂક્ષ્મતામાં જઈને એને સમજવું જોઈએ. એટલે અહીંયા એક શબ્દનો પ્રયોગ છે કે તે જાણ્યું ખરું કે આ ભિન્ન ભિન્ન છે, પણ યથાર્થ જાણવું જોઈએ એમ કહે છે. યથા અર્થ, જેવા અર્થમાં ને જેવા આશયમાં કહેવા માગે છે, જે રીતે કહેવા માગે છે તે રીતે એને સમજવું જોઈએ, જે વિધિએ કહેવા માગે છે તે વિધિએ સમજાવવું જોઈએ, ત્યારે એને જાણ્યું કહેવાય. નહીતર એને જાણ્યું છે પણ નહીં જાણ્યા બરાબર જાણ્યું છે. એવું સ્થૂળપણે જાણવું તો અનંતવાર થયું છે, પણ આવું યથાર્થ જાણવામાં તો પુરુષાર્થ માગે છે. આ પુરુષાર્થ પુરુષાર્થ બે વખત વાત લીધી છે, એ એમ સૂચવે છે કે જાણવાની સાથે સાથે જાણવા સંબંધિતનો જે પુરુષાર્થ છે એ કોઈ નવા તબક્કામાં પ્રવેશ કરેલો હોવો જોઈએ.
નવા તબક્કામાં
304 નંબર નો બોલ છે પરમાત્મા સાર, એમાં એ વિષય જરા સ્પષ્ટ છે. પહેલી નીતિ છે કે આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડાવો જોઈએ. અહીંયા ગુરુદેવશ્રીએ પુરુષાર્થ અને પ્રયોગને સંધિ કરી છે, અથવા જે પુરુષાર્થ અને પ્રયોગની સંધિ છે એને પ્રસિદ્ધ કરી છે.
બરોબર,
શું કે છે? પુરુષાર્થનો નવો તબક્કો પ્રયોગ થતા પ્રારંભમાં આવે છે. એનો પ્રારંભ કઈ રીતે થાય છે કે આ જીવ જ્યારે જે કાંઈ સમજ્યો છે એને પ્રયોગાન્વિત કરે છે ત્યારે એને પુરુષાર્થ ખરેખર શરૂ થાય છે. અને એ પ્રયોગથી પુરુષાર્થ થાય છે, પ્રયોગમાં પુરુષાર્થ થાય છે, પુરુષાર્થ થાય ત્યારે પ્રયોગ શરૂ થાય છે. આમ બંને સાથે રહે છે. એ તબક્કામાં આવે, પ્રયોગના તબક્કામાં આવે ત્યારે એને પુરુષાર્થ શરૂ થયો, અથવા પુરુષાર્થના તબક્કામાં આવે ત્યારે એને પ્રયોગ ચાલુ થાય છે, અને ત્યારે એને આ વાત સમજાય છે. એ પહેલા ધારણા થાય છે, તે ધારણા કોરી ધારણા છે, લુખી ધારણા છે, શુષ્ક ધારણા છે. જે જીવો આ થિયરી સમજે છે, બુદ્ધિગમ્ય રીતે આ થિયરીને માન્ય કરે છે, છતાં પ્રયોગ કરતા નથી એટલે કે પુરુષાર્થ કરતા નથી, પુરુષાર્થ કરતા નથી એટલે કે પ્રયોગ કરતા નથી, તેને ખરેખર આ વાત સમજાતી નથી, ત્યારે તે જીવોનું જ્ઞાન શુષ્ક જ્ઞાન થયા વિના રહેતો. કેમ કે ધારણા તો શુષ્ક જ્ઞાન દ્વારા થાય છે. હજી જ્ઞાન શુષ્ક હોય ત્યારે ધારણા તો થઈ શકે છે અને થઈ જાય છે. હવે જો એ ધારણાને પ્રયોગમાં ન પરિણમાવી તો એ ધારણાની શુષ્કતા સ્થૂળ થઈ જશે, એવી સ્થૂળ થઈ જશે કે બીજાને પણ ખ્યાલમાં આવશે કે આ માત્ર વાતોડિયા છે ને વાતો કરે છે શુષ્ક જ્ઞાનની, આમાં કઈ વાતમાં માલ નથી. એવો એક આરોપ કરવામાં આવે છે એમાં કઈ તથ્ય રહેલું છે એમ જાણવું જોઈએ.
આરોપમાંથી બોધ લેવો,
આવું કરે છે ને આ તમે લોકો બધા વાતો વાતો જ્ઞાનની વાતો, જ્ઞાનના ગપ્પા મારો, એ જ્ઞાનના ગોટા ગડબડથી કઈ કામ ન થાય. પ્રયોગની ખબર નથી, જે બોલા ક્રિયા પ્રધાનતા વાળા હોય છે ને એમ કહે છે અમે ક્રિયા કરીએ છીએ, તમે ક્રિયા કરતા નથી, માટે ખાલી વાતો એને પ્રયોગની ખબર નથી. કેમ કે આ તો અંતરંગ પ્રયોગ છે અને અંતરંગ પ્રયોગ તે આત્માની અંતરંગ ક્રિયા છે. એ અંતરંગ ક્રિયાની વિશેષતા થતા બાહ્ય ક્રિયામાં પણ એનો ફેરફારો આવે છે, એને બાહ્ય ક્રિયા કહેવામાં આવે છે, અને એ બાહ્ય ક્રિયાથી પછી અંતરંગનું માપ જોવામાં આવે છે.
ઈચ્છા થઈને 304 નો બોલ આપણે કાઢ્યો તો પાના તો તમે ચલાવ્યા
ને, તો એના એક એક રજકણમાં કઈ કાર્ય કરવાની શક્તિ નથી. ઈચ્છા વિકલ્પ થયો એની મર્યાદા વિકલ્પ સુધીની છે. આ તો એમ કે છે કે જ્ઞાન અને રાગ એક સાથે જે પરિણમે છે એમાં જ્ઞાન વિકલ્પનું કરતા નથી અને વિકલ્પ જ્ઞાનનો કરતા નથી, તો પછી વિકલ્પ અને જ્ઞાન બંને મળીને આ પરમાણુનું કામ કર્યું એ ક્યાંથી આવ્યું? પુસ્તકના પાના ફેરવા, આંગળી ફેરવી, ગુરુદેવ દ્રષ્ટાંત આપતા, આ આંગળી ઊંચી કરવી, આ વાળી દીધી, ઊંચી કરી દીધી, પાડી દીધી, આત્માના અધિકારનું કામ નથી, આત્માના અધિકારનું એ કામ નથી. એમ બહુ દ્રષ્ટાંતો આપતા, એક એક પરમાણુ સ્વતંત્ર પરિણમે છે એટલે પેટ્રોલને લઈને મોટર ચાલતી નથી. કેમકે હજારો પાર્ટ છે, બધા પરમાણુઓ સ્વતંત્ર કામ કરે છે. આ ટ્રેન પાટા ઉપર દોડે છે એમાં અનંત અનંત પરમાણુઓ સ્વતંત્ર પરિણમે છે, કોઈને કારણે કોઈ પરિણમતું નથી. એન્જિન તો ડબ્બા ઢસડે એ વાત રહેતી નથી, પણ એક એક પરમાણુઓ સ્વતંત્ર ગતિ કરે છે. એટલે પછી કોઈ તીખળ કરતા મશ્કરી કરતા કે તમારી સોનગઢની પેટ્રોલ વગરની મોટર ચાલતી હશે. સોનગઢમાં પેટ્રોલ વગરની મોટર ચાલે છે તો એ સોનગઢની ચાલે, બાકી દુનિયામાં તો ક્યાંય પેટ્રોલ વગર મોટર ચાલતી હોય એમ જોવામાં આવતું નથી. સોનગઢની મોટર ચાલતી હશે પેટ્રોલ વગર. આમ છે ભાઈ, એ સૂક્ષ્મતા નથી સમજવાનો વિષય છે, સ્થૂળ બુદ્ધિ એ સમજવાનો વિષય નથી. એટલે એમ કહે છે કે એને યથાર્થ જાણવામાં, જે યથાર્થ જાણવું પ્રયોગના કાળમાં બને છે એ સિવાય યથાર્થ જાણવું બની શકતું નથી. ત્યારે એને પુરુષાર્થનો કાર્ય શરૂ થાય છે, પુરુષાર્થનો ઉપાડ આવે છે. ત્યાં ઉપાડ શબ્દ લીધો છે, શરૂઆત કરવી છે ને એટલે ઉપાડ શબ્દ લીધો છે. એ પ્રયોગના ઉપાડમાં પુરુષાર્થ ઉત્પન્ન થાય ત્યારે એને એ પ્રયોગના કાળમાં સમજાય છે કે આ ભિન્નપણું તે શું.
બરોબર,
શરીરમાં વેદના થઈ, તો એ વેદના થઈ એમાં શરીરની જે અશાતામાંના જે ફેરફારો છે એ કોની પર્યાય છે કે પરમાણુની પર્યાય છે, શરીરના પરમાણુની પર્યાય. આ ગુંગળું થયો પીડા કરે છે ને, એટલે રસી થઈ પાક થયો, એ કોની પર્યાય છે? એ પરમાણુની પર્યાય છે. એ પરમાણુની પર્યાય જીવને દુઃખ દે છે, પીડા જેને દુઃખ કહેવામાં આવે છે એ પરમાણુની પર્યાય આ જીવને દુઃખ દે છે, દુઃખ ઉત્પન્ન કરાવે છે. શું કરે છે અને જીવ શું કરે છે? ત્યાં જીવ દુઃખી થાય છે એમ કહે છે, તો જીવ શું કરે છે કે જીવ એ શારીરિક અવસ્થાને અવલંબે છે અને દુઃખી થાય છે, અવલંબીને દુઃખી થાય છે. પરમાણુ જીવની અવસ્થામાં પેસે છે, પરમાણુ જીવની અવસ્થાનું કાર્ય કરે છે, જેને દુઃખ કહીએ એવું. એ કેવી રીતે બની શકવા યોગ્ય છે? જળ પદાર્થ છે અને આ ચેતન પદાર્થ છે, પરમાણુ જીવને કેવી રીતે દુઃખ આપે? એટલે જીવમાં કઈ કરી શકતા નથી, જીવ રૂપે થઈ શકતા નથી, જીવને કઈ એ પહોંચી શકતા નથી, પ્રાપ્ત કરી શકતા નથી. પોતાની અવસ્થાને એ કરી રહ્યા છે, પણ આ જીવ પોતાની સ્વતંત્રતાને ભૂલીને સ્વતંત્રપણે પરતંત્ર થાય છે. કેવી રીતે? પોતાની મેળે પરતંત્ર થાય છે, એટલે સ્વતંત્રપણે પરતંત્ર થાય છે ત્યારે ભૂલે છે પોતાને, ત્યારે એ દુઃખી થાય છે. દુઃખી થવામાં પણ પોતે સ્વતંત્ર રીતે દુઃખી થયો છે, બીજા કોઈ એને દુઃખી કર્યો નથી. ઈશ્વર નહીં અને અનિશ્વર નહીં, 47 નહીં માં બે નહીં ચાલ્યા છે. ઈશ્વર ને આત્મા અપરાધીન છે ને અનિશ્વર ને સ્વાધીન છે, એવો બોલ ચાલ્યા છે. એટલે સ્વતંત્રપણે પરાધીન થાય છે. બે વાત એક સાથે છે, બે ધર્મ એક સાથે છે. વિશિષ્ટ છે આત્મા ઈશ્વર નયે પરતંત્રતા ભોગવનાર છે. 34મો લય છે. ઈશ્વર નયે પરાધીન છે, આમાં ઓલી ઈશ્વરતા ઐશ્વર્ય પણ નથી લેવું, અનંત ગુણો નું ઐશ્વર્ય એ વાત નથી. અહીંયા ઈશ્વર નયે પરતંત્રતા ભોગવનાર છે, દ્રષ્ટાંત લીધો છે, ધાવની દુકાને દોડાવવામાં આવતા મુસાફરના બાળકની માફક. કોઈ મુસાફર છે, એ મુસાફરનું બાળક છે, પુરુષ મુસાફર છે, બાળક ભૂખ્યું થયું છે, ધાવની દુકાને એને દોડાવે છે, બાળક બિચારું પરાધીન છે એમ કે. એ સ્વતંત્રપણે તો આહાર પાણી બનાવીને ખાઈ શકે એ સ્થિતિમાં નથી, તો કોઈ ધાવ માતા એને ધવડાવે છે, એટલું એ પરાધીન છે, એવો આત્મા પણ પરતંત્ર છે. ઠીક, પરતંત્રતાને ભોગવનાર છે ઈશ્વરને એ આત્મા. જો ઈશ્વર નહીં ત્યાં લીધો, પણ ઈશ્વર નહીં પણ ઈશ્વરને એ પરતંત્રતા ભોગવનાર છે. એટલે કે પોતે પરાધીનપણે પરાધીનપણું પણ ઈશ્વરને એ ભોગવે છે, એવું સ્વતંત્રપણે એ ભોગવે છે. એવો શૈલી, એવી શૈલી કરી છે. અને આત્મદ્રવ છે તે અનિશ્વરને એ સ્વતંત્રતા ભોગવનાર છે. હરણને સ્વચ્છંદે ફાડી ખાતા સિંહની માફક, બધામાં દ્રષ્ટાંત લીધા છે, એક એક નહીંમાં દ્રષ્ટાંત આચાર્ય મહારાજે લીધા છે. જેમ સ્વતંત્રપણે પોતાની મરજીથી સિંહ હરણને ફાડી ખાય એમાં કોઈ એને છોડાવી શકે નહીં, કેમ કે ભૂખ્યો થયેલો સિંહ પોતાના ખોરાકમાં કોઈ બાધક થાય તો એને સહન કરી શકતો નથી. એટલે સામે હાથી આવે તો પણ એનું ગજું નથી. વાઘ અને હાથી એવા મોટા પ્રાણી છે, સિંહની સાથે બરાબરી કરે એવા, પણ સિંહની શક્તિ એટલી વિશિષ્ટ છે કે એમાં વાઘને હાથીને ભાગી જવું પડે. બીજા માણસો તો છોડાવી ન શકે, પણ જંગલી પ્રાણી પણ એના ખોરાકને છોડાવી શકે નહીં, એટલી સ્વતંત્રતાથી પોતાની શક્તિથી એ હરણને ફાડી ખાય છે. એવો જ આત્મા સ્વતંત્રપણું સ્વતંત્રતા ભોગવનાર છે. અનિશ્વરનેથી જુઓ તો આત્માનો કોઈનો તાબેદાર નથી, સ્વતંત્રપણે કાર્ય કરે છે. અનિશ્વર નહીં લીધો, કેમ કે ઐશ્વર્ય ઈશ્વર નહીં તો એ પોતે સ્વતંત્રપણે પરતંત્ર થાય છે. બાળક એ તો દ્રષ્ટાંત છે, બાળકનું તો અપરાધીન પણ કેવું છે એટલું દ્રષ્ટાંત બતાવું છે. બાળક સ્વતંત્ર છે એમ નથી લેવાનું, બાળકને પરાધીનતા કેવી છે એટલું દેખાડવું છે. એમ આ પોતે કેવો આધીન થઈ જાય છે, દિન મારે પાણી વિના ચાલે નહીં, મારે હવા વિના ચાલે નહીં, મારે શરીર વિના ચાલે નહીં, મારે શ્વાસોશ્વાસ ને પરમાણુ વિના ચાલે નહીં, બધા પરમાણુ છે, કેવી રીતે જીવી શકાય. થોડી વાર હવા બંધ થાય છે, નાક બંધ થાય છે, ચાલે નહીં, હું જીવી શકું નહીં, એવો પરતંત્ર થાય છે ઈશ્વર નો પરતંત્ર થાય છે.
એ જ વખતે
સમજે છે, અહીંયા એક એક ધર્મ લીધા છે કે પરિણામમાં એનો જે વિભાવ છે, પરાધીન થવાનો જે વિભાવ છે, એને પણ જ્ઞાન વિષય કરે છે. અને સ્વભાવે જે સ્વાધીન છે એને પણ જ્ઞાન વિષય કરે છે. બે ધર્મ છે એના, એ બંને ધર્મને જોનાર સમ્ય જ્ઞાનનો નહીં છે. એ પરસ્પર વિરુદ્ધ ધર્મો ઘણા છે એની અંદર. કાળમય ને અકાળમય છે. કાળમય આત્મા સમયની, જેની સિદ્ધિ સમય ઉપર આધાર રાખે છે એવું છે, ઉનાળામાં પાકતા કેરીને જેમ. અને આત્મદ્રવ્ય અકાળમય, જેની સિદ્ધિ સમય ઉપર આધાર રાખતી નથી એવું કૃત્રિમ ગરમીથી પકાવવામાં આવતા આમ્રફળની માફક અકાળ ને એ પાકવાનો પણ એનામાં ધર્મ છે, અને કાળ ને એ પાકવાનો પણ એનામાં ધર્મ છે. આમ છે, બધા વિરુદ્ધ ધર્મો બહુ લીધા છે.
ઈશ્વર
નહીં, ઈશ્વર શક્તિ છે, વિષય કરે છે, ત્યાં સ્વભાવને નહીં પણ વિભાવ ધર્મને વિષય કરે, એવું જ લીધું છે. આત્મા અગુણી નહીં, સાક્ષી છે, સાક્ષી લીધો ત્યાં અગુણી નહીં લીધો છે, ગુણગ્રાહી નથી. હવે અહીંયા ગુણ એટલે ઓલો ઉપદેશ લેવો તો નહીં, પણ બીજાનો કોઈ બીજાની અસર આવ બીજાની અસર ન આવવી, ગુણ એટલે અસર થવી, અસર ન થવી ત્યાં અગુણ કહેવો, અગુણ કહેવો. જેમ કે શિક્ષક વડે જેને કેળવણી આપવામાં આવે છે, એવો જે કુમાર તેને જોનાર પુરુષની માફક તટસ્થ જોવે છે એની માફક. હા, બધાને સમજે જ્ઞાની ને, નહીતર ગોટો આવો બહુ મોટો થાય હોય છે. કેમ કે પોતાના વિભાવ ધર્મને પણ વિષય કરે છે સમ્યક જ્ઞાન. જો વિભાવ ધર્મને સમ્યક જ્ઞાન વિષય ન કરે તો એ વિભાવથી દૂર કેવી રીતે થાય? જેને જાણે નહીં એનાથી ખસવાનો પ્રયત્ન ક્યાંથી થાય? નુકસાનની ખબર પડે તો નુકસાનથી બચે, કાંટો વાગે તો કાંટો કાઢે,
બરોબર.
કાંટો અંદર વાગે નહીં તો કાઢવાનો પ્રશ્ન ક્યાં છે? વિભાવ છે એ દુઃખદાયક છે તો એને હટાવે છે, ત્યાંથી હટે છે સહજ, નહીં તો ત્યાંથી હટવાનો પ્રશ્ન રહેતો નથી. એમ આત્મા ગુણને એ ગુણગ્રાહી છે, શિક્ષક વડે જેને કેળવણીમાં આપવામાં આવે છે એવા કુમારની માફક ઘણા એવા નહીં લીધા છે એમણે. એક તો ઓલા કાંટાની વાત લીધી છે, જેમ કોઈ અણી કાઢવામાં આવે અને એક સહજ કુદરતી પેન્સિલને અણી કાઢવામાં આવે, જ્યારે કાંટો તો સહજ અણી વાળો છે, એવું આ બુદ્ધિને કસરતામાં થાય એવો વિષય છે. 47 નહીં છે એ બરાબર બુદ્ધિનો વ્યાયામ માગે એવો વિષય છે. કેવા કેવા દ્રષ્ટાંતો લીધા છે લોકોમાં, જેને ઘણા વિષયનું જ્ઞાન નથી એવા એવા દ્રષ્ટાંતો લીધા છે. સ્વભાવ નહીં, આત્મા સ્વભાવ નહીં ની વાત લીધી છે. આત્મદ્રવ સ્વભાવ નહીં, એ સંસ્કારને નિરર્થક કરનારું છે, બીજાના સંસ્કાર એના ઉપર ન પડે એમ કે છે. જેને કોઈથી અણી કાઢવામાં આવતી નથી એવા તીક્ષ્ણ કાંટાની માફક, અને આત્મદ્રવ્ય અસ્વભાવ નહીં, એ સંસ્કારને સાર્થક કરનારું છે. જેને લુહાર વડે અણી કાઢવામાં આવી હોય એવા તીક્ષ્ણ તીરની માફક. સ્વભાવ નહીં, કોઈનો કોઈની અસર લેતો નથી, અને અસ્વભાવ નહીં, જુઓ તો એને બીજાની અસર આવે છે એના પરિણામ ઉપર. પણ બે દ્રવ્યો ભિન્ન છે ને, કે એ સ્વતંત્રપણે અસર લે છે ત્યારે એને બીજાની અસર આવી એમ કહેવામાં આવે છે સદ્રષ્ટાજીને. એવો પણ એક અસ્વભાવ ને વિભાવ ધર્મ એની અવસ્થામાં રહેલો છે એમ જોવે છે, પરસ્પર વિરુદ્ધ ધર્મો લીધા છે. નાની જ્ઞાતા થઈને એને જાણે, એને અવલંબે નહીં, પણ એ મારા જ્ઞાન પરિણમનમાં અને મારા જ્ઞાન વેદનમાં તે પ્રકારના વેદનનો, જેને અશાતા કહેવાય છે એવા પ્રકારના વેદનનો અભાવ છે. મારા અસ્તિત્વમાં તે નથી, મારા જ્ઞાનનું અસ્તિત્વમાં તે નથી, અને તે પરિણમના અસ્તિત્વમાં હું ક્યાંય નથી, આમ અનુભવ કરે છે. ભિન્ન ભિન્ન
અનુભવ
નારકી માં રાડો પાડે, નારકી હોય ને સમી દર્શન સમી જ્ઞાન થઈ ગયું હોય, એવો ઘા મારે સીધો માથામાંથી આમ ઉભા બેસ, દાંતણ ની ચીર કરે ને એમ ચીર કરી નાખે બે પગ ખેંચી ને નીચેથી કા ઉપરથી રાડ નાખે પણ જ્ઞાન ની અંદર માં ભિન્નતા અખંડ જળવાય ને બારમા ને દિવસે લાડવો ખાય ત્યારે લાડવાની ગળપણ નો સ્વાદ જ્ઞાન માં જણાય ખરો પણ શોક ઉભો રાખી ને કે શોક શોક ચાલ્યો જાય એ ગળું લાગે ત્યારે શોક યોજાતો છે જયારે લાડવો ગળો લાગે ત્યારે શોક યોજાય એવું થઈ જતો છે એટલો ને એટલો શોક હોય એમ કે આ લાડવો ઝેર જેવો લાગે છે શું કે આ ગળો લાડવો અત્યારે ઝેર જેવો લાગે છે એમ કે ઝેર જેવો થઈ જતો હશે એનો તો જે ગળપણ નો સ્વાદ જ્ઞાન માં પ્રતિબિંબ થાય તો જેમ હોય એમ જ થાય બીજી રીતે થાય કઈ પણ એના શોક ને એ પ્રદર્શિત કરે છે ત્યાં રામચંદ્રજી રડતા હતા કે નહી રામચંદ્રજી રડ્યા છે ને સીતાજી એ રડ્યા છે એમ જંગલમાં મૂક્યા ત્યારે એ રડતા હતા બે શૂન્ય દ્રષ્ટિ છે બે ધર્મી છે પણ એ ચારિત્ર મોહનો ઉદય છે દર્શન મોહનો ઉદય માં નથી ભાવમાં તે કર્મમાં નહીં પણ ભાવમાં પણ નથી એમ બતાવ્યું છે અવલંબન લેવા માટે નથી એ વિષય અવલંબન લેવા માટે નથી કે જો જ્ઞાની ને પણ ચારિત્ર મોહ આટલો થાય છે એમાં એવું કઈ થાય તો વાંધો નહીં એવું અવલંબન લેવા માટે નથી ચક્રવર્તી ને 96,000 રાણી છે અમારે તો એક જ છે
અવલંબન ન લેવા
એને 96,000 ગણો વિભાવ છે ને એવું નથી સમ્યક દ્રષ્ટિ છે એના અવલંબન લેવા માટે એ દ્રષ્ટાંત નથી પણ એ સંયોગ હોવા છતાં અંદરમાં સમ્યક્ત્વ શું કામ કરે છે સમ્યક દર્શન શું કામ કરે છે આત્માની શક્તિ શું કામ કરે છે એ ત્યાં બતાવવાનું છે
જય હો સનાતન દિગંબર જય હો.